એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર ઝવેરચંદ મેઘાણીની વાર્તા વહુ અને ઘોડો. ઓડિયો પઠન અનિતા પાદરિયા. સ્વામીનાથ નાટક જોવા ગયા છે. હું હજુ નીચે રસોડામાંથી બાળકનું દૂધ ઢાંકી ડૂબીને મેડી પર ચાલી આવું છું. અહીં અમે બે જણ છીએ, એક હું ને બીજો આ દીવો. હું ભૂલી જીભ કચરું છું. અત્યારે અડધી રાતના મારા સંગાથીને મારે પુરુષ નામ ન આપવું જોઈએ. દીવાને દીવો કહેતા તરત જ મારું મન પાછું ભટકવા લાગે છે. દીવો કેમ જાણે ધીરે ધીરે મારા અંતરની વાતોના સાક્ષી કોઈ જાણભેદું પુરુષ તરીકે સજીવ બનતો હોય એવું લાગે છે. અહીં એકાંતમાં પુરુષની કલ્પના મૂર્તિ પણ નહીં સારી. હસી હસીને પ્રકાશ દેનાર, એકીટસે મીટ માંડી મારી સામે તાક્યા કરનાર, તેજના સરોવરમાં મારા દેહને ભીંજવનાર અને પોતે મૂંગો રહી મારા હૈયાની વાતો આ કાગળ પરથી વાંચી જનાર, એ દીવાની પુરુષ કલ્પના તો ખરે જ બિહામણી છે. માટે હું કહું છું કે આ મેળીમાં અત્યારે એક હું જાગું છું ને બીજી જાગે છે આ બત્તી. મને મારું બાળપણ સાંભળે છે, જો કે અહીં ઘરમાં તો મને સહુ હૈયા ફૂટી કહે છે. કેમ કે હું રોજની મારી મેલછાંડમાં કઈ ચીજ ક્યાં મૂકી તે બહુ ભૂલી જાઉં છું. નાહીને કે સૂઈ ઉઠીને ગળાનો હેમનો હાર પણ ચોકડીમાં કે પથારીમાં પડ્યો રહેવા દઉં છું અને તેને પરિણામે સહુ મને ભાન વિનાની રોજ જેવી કે ગામડાનું ભોથું કહે છે. તેમ છતાં મને મારા 5 વર્ષના વયનું તલે તલ નાનપણ યાદ આવે છે. તે વખતે હું ઘરની ભીતેથી કરોળિયાના જાડા તેમજ ભમરીના ભોણ ઉખેડી નાખતી. તે દેખીને રતનમાં મને કહેતા કે રહેવા દે રહેવા દે પાપણી, નહીં તો તને ઓલે ભવ પ્રતાપરાય શેઠની ગાડીના ઘોડાનો ને કા એમના ઘરની વહુવારોનો અવતાર મળશે. હ, તે વખતે હું બહુ સમજણી નહોતી, પણ મારા મનમાં આ વિચાર દિવસ રાત ઘોડાવા લાગ્યો. શા માટે રતન ડોશીએ પેલા અમારા ઘર સામેના રસ્તામાં સૂઈ રહેતી ઘરબાર વગરની ગાંડી વલુડીના અવતારને બદલે કે પેલી અમારે ઉંમરેથી રોજ લાકડી ખાઈને ચાલી જતી ટીપુડી કૂતરીના અવતારને બદલે પ્રતાપરાય શેઠના ઘોડાનું ને એના ઘરની વહુવારુઓનું સુખ મારા પાપના બદલા તરીકે બતાવ્યું? તો હું ખૂબ પાપ કરીશ, નાચતી કૂદતી હું બોલી ઉઠી. મારે તો મરીને પ્રતાપરાય શેઠનો ઘોડો થવું જ છે. બહુ મજા પડે, બહુ જ મજા પડે. રતનમાં મને એ ઘોડો બતાવજો. ગામના મોટા રસ્તાને કાંઠે જ અમારું ઘર હતું. ખડકી ઉઘાડીને રોજ સાંજે ઊંચા પગથિયા પર હું રતનમાની જોડે બેસતી અને પહેલા ઘોડાની વાટ જોતી. જો આવે, જો સાંભળ, એના ઘૂઘરા બોલે એમ રતનમાં કહેતા કે તરત જ હું તૈયાર થઈ ઊંચે શ્વાસે ઊભી થઈ જતી. પછી જ્યારે ચકચકિત ગાડીને હળવા ફૂલની માફક રમાડતો એ ઘોડો પોતાના ડાબલાના તડબડાટ કરતો નીકળતો, ત્યારે એના કપાળમાં રમતી માણેકલટ, એકબીજીને અડતી કાનની ટીપકીઓ, કમાન જેવી વાંકી ડોક, કેશવાળી અને શરીરના અવનવા થનગનાટો સામે નિરખી નિરખીને મારા હૈયાના મોરલા નાચી ઉઠતા. આહા, રતનમાં હું કહેતી, આવો સુખનો અવતાર પામવા સારું તો હું તમે કહો તેવા પાપ કરું. અરે મૂર્ખી, રતનમાં સમજાવતા, આ તો થોડા દિનના નાચણ ખૂંદણ ભલે માણી લ્યો, પણ મને એ કાંઈ ન સમજાતું. પછી તો હું સવાર સાંજ બસ એ ઘોડાના જ ઘૂઘરાને કાન માંડીને બેસતી, રણકાળ થાય કે દોડા દોડ ખડકીએ જતી, બા નવરાવતી હોય તો એના હાથમાંથી વિછોડાવીને સાબુએ બળતી આંખે પણ ઘોડો જોવા જતી. કેવો ભાગ્યશાળી ઘોડો, હું વિચાર્યા કરતી. એની પીઠ ઉપર કેવા રૂપાળા, હસમુખા ભપકેદાર લોકોની સવારી શોભે છે. ચાઇના સિલ્કના કોટ પાટલુને દીપતા મામલતદાર સાહેબના બંને હાથ ભર બજારે સેંકડો લોકોની સલામો ઝીલતા હોય અને હાથમાં મોટા મોટા હુક્કાવાળા બંગલામાં રૂપે મઢી તલવારોવાળા મોટા મંદિલવાળા તાલુકાદારો એને સરકાર સરકાર કહી ઓછા ઓછા થતા હોય, ત્યારે શું ટેડી આંખે આ મહાપુરુષને જોઈ જોઈ શેઠ સાહેબનો ઘોડો ઓછો મગરૂપ બનતો હશે? હરેક ગાડીને ટાઈમે સ્ટેશન પર જઈને કલેક્ટર સાહેબથી માંડી અવલ કારકુન સાહેબ સુધીના તમામ માનવવંતા પેસેન્જરોને ચા નાસ્તો પહોંચાડનાર આ ઘોડો દિવસના ભાગમાં જ્યારે જ્યારે નીકળતો ત્યારે તો હું અચૂક ખડકી બહાર આવીને એને નિરખી લેતી, અને રાતના 12 કે 4 બજ્યાની ગાડી પર જ્યારે ચૂપચાપ રબર ટાયરની ગાડીને રમાડતો પોતાના નાળબંધ ડાબલાના પડછન જગાવતો ઘોડો સુનકાર શેરીઓમાં ઘમકાર કરતો નીકળતો ત્યારે ઊંઘમાંથી હું જાગતી નહોતી. જાગતી ત્યારે એ ઘોડાને સ્વપ્નમાં જોતી. બજારમાં પણ અનેકવાર શેઠ સાહેબનો શબ્દ હું સાંભળતી. અમારા મકાન પાસે એ ગાડી ઘણી વાર અટકતી. અમારે ઘેર કોઈ પણ અતિથિ આવેલ હોય કે તરત શેઠ મારા મોટાભાઈને કહેતા કે મહેમાન માટે આપણી ઘોડાગાડી મંગાવી લેજો, હોકે જુદાઈ રાખશો નહીં, હોકે ઘોડો બાંધ્યો બાંધ્યો મારે શા કામનો છે શેઠ? ભાઈઓને સારું કામ નહીં આવે તો પછી એનું સાર્થક શું છે? ઓહોહો, હું વિચાર્યા કરતી, કેટલો લાડીલો અને સન્માનિત ઘોડો, ઊભો ઊભો મોંમાં લગામ કરડે છે, તે પણ રૂપાની, માખી ન બેસે માટે તો આંખે અંગે જાળીની ઝૂલ. જેના ઘરનો ઘોડો આટલો ભાગ્યવંત તેના ઘરની વહુવારુઓ કેવી રૂમઝૂમતી ગેલતી અને વસ્ત્રાભૂષણે લચી પડી હશે એ જોવાની મારી મનકામના પણ સંતોષાઈ ગઈ. એક દો અમારા ઘરની પાસે રસ્તો એટલો બધો સાંકડો હતો કે સામસામા બે ગાડી નીકળી ન શકે. તે દિવસે બપોરે 12 વાગે એક સામટા 7 ગાડાની ઠાંસ એ રસ્તે લાગી પડી હતી. ગાડા ઉપર રૂના ધોકડા લાદેલા હતા. બુકાનીદાર 7-1 ગાડા ખેડુઓના મોં પર રસ્તાની ધૂળના થર ચડ્યા હતા. 7 જણા બળદોના પૂંછડા મરોડીને ટુકડે ટુકડા કરી નાખતા બજારોનો ચઢાવ પાર કરવા મથતા હતા. બળદોના કાંધ ઉપરની છોલાણ થઈને લોહી ચાલ્યા જતા હતા. પડખે એક ગાય ભીસમાં આવી જવાથી દુકાનદારોએ 7 માહેલા એક ગાડાવાળાને હેઠો ઘસડી લઈ મોટે ડોળે ગાળોની તડપીટ પાડતા હતા. પરગામના ગાડા ખેડુઓ આ ધર્મી વેપારીઓની સામે થોડીક વાર ચસ્કા કરતા, થોડીક લાચારી ગાતા, થોડાક અંદરોઅંદર વઢતા ઝઘડતા હતા. એ લોકોને ખરી ખબર જ નહોતી કે ગાય ભીસમાં આવી જવામાં વાંક કોનો હતો, પણ આ બધી લડાલડીને ગાળાગાડીથી આનંદ પામતી હું 8 વર્ષની છોકરી અમારે ઊંટે બેઠી હતી. ત્યાં અટકી ગયેલા 2 મુસલમાન ખેડૂતો ધીરે અવાજે જે વાતો કરતા હતા તે મારા સાંભળવામાં આવેલી. હદ થઈ છે ને હવે તો, દુકાનના ઓટા લંબાવીને બજારનો માર્ગ દબાવનારા છે આ વેપારીઓ, ને પીટે છે પરગામના ગાડાવાળાઓને, કોઈ દેખનારો જ ન મળે. આમ જ્યારે ગાડાને ગાડીઓ, રેકડીઓ ને પગપાળાઓ, પનિહારીઓ ને બકાલણો વગેરે તમામ માણસો તેમજ વાહનોનો ઠાસો ત્યાં થઈ ગયેલો, તે વખતે મેં મારા રોજના પરિચિત અને પ્રિય ગમકાર સાંભળ્યા. મેં ઊઠીને ડોક લંબાવી ઉપલી બજાર તરફ જોયું. આહા, શેઠની ગાડી, નવો ઘોડો, માકડાને બદલે ધોળો ધોળો, અને અંદર 4 બૈરા તથા 5 છોકરા બેઠેલા. આજ આટલા વર્ષે પણ હું એ દેખવાની એકય વિગત વિસરી નથી શકી. અંદર બેઠા હતા તો 4 જણા ઘૂમટા તાણીને, એટલે આછા આછા સોના સળીના સાળું સોસરવી હું એ મોઢાની ઝાંખી રેખાઓ જ જોઈ શકી હતી, પણ કોણી સુધી ઉઘાડા તે 8 હાથ ઉપર તો મારી નજર કોઈ ભિખારીનું છોકરું દિવાળીના તહેવારમાં અમારા પૂનમચંદ કંદોઈની દુકાનના દરેક થડકલા ઉપર નિહાળી રહે તેવી લગ્નીથી તાકી રહી હતી. મેં એ આંગળીઓની વીંટીઓથી લઈ કોણી ઉપરના બાજુબંધ સુધી શું શું દીઠું તેનું હું કેવું વર્ણન કરું. અત્યારની મારી દ્રષ્ટિ દોષિત બની છે, એટલે એ વખતના મારા નયન તલસાટને હું આજે ન્યાય પણ ન આપી શકું. અને એ પાંચ છોકરાઓના અંગો ઉપર શોભાના સાસા રંગો, શેઠના ઘરના વહુવારુઓ છે, વેવાઈ ઘેર આજ જમવા જાય છે, બચારાને માથે કેવી કરી આ સાડા ગાળાવાળાઓએ, એવા ઉદ્ગારો લોકો કાઢવા લાગ્યા. ત્યાં તો કોચમેન એ રસ્તો રૂંધનાર ગાળાવાળાઓને બે ચાર ગાળો દઈને ગાડીને પાછી લઈ લીધી. એક ખાંચામાં વાળીને પછી ગામ બહારને લાંબે રસ્તેથી એણે શેઠ ઘરના વહુવારુઓને વેવાઈ ઘર પહોંચાડી દીધા. એ લોકો જ્યાં જમવા આવ્યા તે ઘર અમારી નજીકમાં જ હતું. બાને જાણ ન થાય તે રીતે છાનીમાની હું એ ઘેર ગઈ. મને એ સોના સળીના સાળુની અંદર ઢંકાયેલા મોં જોવાનું ઘણું મન હતું, પણ એ મોટા ઘરના કોણ જાણે કયા ખંડમાં ભાગ્યવંતીઓ પેસી ગઈ, મને ત્યાં કોણ ભાળ આપવા નવરું હોય. જમવા જમાડવાની એવી ધમાલ ત્યાં જામી પડી હતી અને અવાજ પાડી પાડી ભરડાઈ ગયેલા ગળા એકબીજાની સાથે એવી બૂમાબૂમોથી કામ લઈ રહેલા હતા કે ત્યાં કાંઈક મોટો કજિયો મચી જશે. એવી બી કે હું પાછી ઘેર નાસી આવી. બાને ખબર પડી કે હું ત્યાં જમણ દીને ગઈ હતી, એટલે બાએ મારા ગાલ સારી પેઠે ખચકાવ્યા. ગાલ તો છોને ખચકાવ્યા, પણ તે દિવસથી હું અમારી નજીકના એક મંદિરમાં રોજ સાંજે ઝાલર સમયે જઈને એકલી પ્રાર્થના કરતી કે હે ભગવાન, મને એ શેઠ ઘરની જ વહુ કરજો, નહીતર હું ઘોડાઘાડીમાં બેસીને જમવા કેમ કરીને જઈશ, એવું મને ક્યાંથી મળશે. બસ તે પછી હું 12-13 વર્ષની થઈ ત્યાં સુધીના 5 વર્ષના ગાળામાં મેં 7-8 વાર એ શેઠ ઘરના વહુઓને ગાડીમાં બેસી નીકળતા દીઠા હશે. 2-3 વાર જમવા માટે, 4-1 વાર અમારી જ્ઞાતિના કોઈ મોટા ગુરુદેવની પધરામણી થઈ ત્યારે સામૈયામાં જવા માટે. પણ મને ચોક્કસ ખબર નથી રહી કે 4 એ ના એ જ હતા કે એમાં કોઈની અદલાબદલી થઈ હતી. છતાં એટલું તો મને યાદ રહી ગયું છે કે કોણી સુધી બહાર દેખાતા અને 8 હાથની કળાઈઓમાં મને વારંવાર વધતી ઓછી જાડાઈ પાતળાઈની અને લાલચોળ જોબન તથા નિસ્તેજ રોગલિયાપણાની જૂજવી ભાતો લાગી હતી. આવા ફેરફાર મને તે દિવસે બરાબર સમજાતા નહોતા, પણ મોટી ઉંમરે મારા અંતરમાં એ વાતની કડી બેસવા લાગી હતી. કેટલીક વાર રાતના 2 વાગે ને કેટલીક વાર પરોઢીએ અમારે ઘેર પડોસણો લુગડાની પોટલીઓ લઈને આવતી અને ખબર દેતી કે શેઠના વચેટ, નાના કે મોટા દીકરાની રાજકોટવાળી, વઢવાણવાળી, હળમતિયાવાળી કે ખીજડિયાવાળી વહુ હવે અંત કાઢે છે. મારી બા પણ એક નાની પોટલીમાં સાડલો, કાપડું ને ચણિયો વીંટાળી સહુની સાથે ચાલી નીકળતી. એક વાર તો જતા જતા બા એમ પણ બોલેલી હોવાનું મને યાદ છે કે ભાગ્ય એટલા મોડા ને બાઈ, કે આ મારી તારા હજુ 3 વર્ષ નાની કહેવાય, છોડી 13 વર્ષની હોત તોય આજ હું એને સુખમાં નાખી દેત, પણ આ તો 10 જ વર્ષની ને પાછું રાણને ડીલમાં ગજુ મુદ્દલ જ ન મળે ને, 10 વર્ષની ને 15માં ખપાવાય સી રીતે. હું તે વેળા તો બહુ સમજી નહોતી, અત્યારે ચોખવટ થાય છે કે શેઠના ઘોડાના રંગો 8 આટલા બદલાતા ને એક ઘોડાગાડીઓમાં બેસી જમવા જનારા 8-8 હાથની કળાઈઓમાં આવા રૂપાંતર પામતી તેનો અર્થ એ હોત કે ઘોડાને વહુઓ ઘણીવાર મરણ પામતા ને તેને બદલે નવા ઘોડાને નવી વહુઓ તાબડતોબ આવી જતા. 11, 12 અને 13 વર્ષનું વાહણું વાયું. ત્યાં તો મારા માવતરના જીવનમાં મારી ચિંતા ઠાંસો ઠાંસ થઈ પડી. તે દિવસે અમારા ઘર પાસેની સાંકડી બજારમાં જે ગાળાગાળીની રૂંધામણ થઈ હતી તેવી જ સંકળામણ માતા પિતાના સાંકડા સંસાર પથમાં લાગી પડી. કોણ જાણે શું થયું કે મારા શરીરનું ગજુ ઓચિંતાનું નીકળવા માંડ્યું. કોણ જાણે કેવી એ ગુપ્ત સરવાણીઓ મારા રોમ રોમમાં ફૂટી નીકળી. મારી મા પિતાજી કને વારંવાર કહેવા લાગી કે રાણને ગજુ કરવાની જેદી ખરી જરૂર હતી તેદી તો છપ્પનિયા રાંકા જેવી રહી, ને આજ હવે મારી ડીલ ઘાલવા કરમ ફૂટી. ક્યાં નાખશું દીકરી જેવી દીકરીને દઈને? બાપુ જવાબ દેતા, આપણે બીજું શું કરીએ? શેઠના ઘરમાં કોઈ વહુવારું અત્યારે આપણી દીકરી સારું થઈને થોડી માંદી પડી શકે છે? સાંભળીને બાપ બેવડાખી જતા, તમારે ઠીક લાગ આવ્યો છે, મારે માથે દાઢવાનો લાજતા નથી ને ગાજો છો શું ઉલટાના? હું ક્યાં એમ કહું છું કે શેઠના છોકરાની વહુવારુઓ મરે? તું કહેતી નથી પણ અંદરથી પ્રાર્થના તો આપણી બંનેની એ જ હોય ને? હોતી હશે તમને ખબર, બા છણકો કરતા. બાપા કહેતા, પણ એમાં આપણે શું અજુગતું કરીએ છે? લાયક ઉંમરની દીકરી સારું તો પ્રત્યેક ચિંતાતુર મા બાપ એ જ કરી રહેલ છે. કોઈ આબરૂદાર ઘરની વહુવારું છેવટના દાડા કાઢતી મંદવાળમાં પડી હોય છે ત્યારથી જ શું નથી સહુ વેતરણમાં પડી જતા? તો પછી આપણે ક્યાં મરણના જપ કરાવીએ છીએ બામણ બેસારીને? આપણે તો એમ ભાવીએ છીએ કે જો શેઠની કોઈ વહુવારોને મંદવાળ આવવાનો નિર્માયો જ હોય તો જરી વહેલો વહેલો કાં ના આવે? કપાળ, દાંત ભીસીને બા બોલતા, ભલા થઈને હવે ક્યાંક રાજકોટ અમરેલી આંટો તો મારો. પણ આંટો તે કેને ઘેર મારું? બોર્ડિંગ તો તપાસો, 500 છોકરા ભણે છે. પણ આપણે તો દીકરીને ત્રીજી ચોપડીમાંથી જ ભણતર છોડાવ્યું છે, ને પાછો ગોતવો છે બોર્ડિંગવાળો ભણેલો, ત્યારે કોને દેશું? સ્ટેશને છાપા વેચે છે કડવી ભાભુનો રસિકલાલ, એ શું ખોટો છે? બાની આંખે પાણી આવી ગયા. એનાથી કશું બોલાતું નહોતું, ગળે ડૂમો ભરાઈ આવ્યો. મન મોકળું મૂકીને રડ્યા. બાપા બાને પટાવા લાગી પડ્યા, ગાંડી હું તો મશ્કરી કરતો હતો, આપણી તારા જેવી દીકરીને શું હું છાપાના ફેરિયા જોડે પરણાવું કદાપી? એમ કહીને બાપાએ પાણીનો પ્યાલો લાવી બાનું મોં ધોઈ નાખ્યું. બા રડતા રડતા હસી પડ્યા. હું 13 વર્ષની તારા છાનીમાની લપાઈને ઓરડાના કમાડની ચિરાડમાંથી આ જોતી હતી. છાપાવાળા સ્ટેશનના ફેરિયા રસિકલાલનું નામ સાંભળીને મારા શ્વાસ પણ ફફડી ઉઠ્યા હતા. કોઈ કોઈક વાર એ અમારે ઘેર છાપું વેચવા આવતો. બાપા પૈસા ખર્ચીને છાપું લેવાના એટલા બધા કાયર કે તે છતાં એ રસિકની પટુતામાં લપસી જઈ સમાચારના 2 પૈસા ખર્ચી નાખતા. સાંજ પડતા તો 4 છાપા 20 ઠેકાણે વંચાવી લઈને રસિક 10 આના ઉઘરાવી લેતો. રોજ 20 ઠેકાણે પાટકવા માટે મોટી મોટી ડાફો ભરનાર એના પગની પિંડીઓ ઉપર હું તાકી રહેતી. કોણ જાણે, મારી દ્રષ્ટિ એના દેહના બીજા કોઈ અંગ પર નહીં ને આ પગની પેશીદાર પિંડીઓ ઉપર જ ચોંટી રહેતી. જાણે કે એ દ્રષ્ટિ વાટે હું રસિકની પિંડીઓ ઉપર મારા આંગળા દાબતી અને ઓ મારા બાપ, મને થતું કે કર્ણને જેમ સૂર્યદેવે વ્રજનો દેહ કરી દીધો હતો તેમ આ રસિકને પણ શ્રમદેવતાએ લોખંડી પગનું વરદાન દીધું હતું. હાય રે, આવા ડાઘા ડાઘા પગવાળા ફેરિયા વેરે મને પરણાવવાની વાત! હું થરથરી ઉઠતી. હું 13 વર્ષની તારા હવે ઘરની ડેલી બહાર નીકળવાની મનાઈ પામેલી. કોઈ આવે જાય તેની નજરે પડવાની મને બંધી કરી હતી. એટલે મારા સંસારમાં તે દિવસે એક માનવી હતો, આ રસિક છાપાવાળો, અને બીજા હતા બાપાજી. મારી કલ્પના રમતી હતી પેલા શેઠ ઘરની સુંદર ઘોડાગાડીની અંદર, 4 વહુવારોની વચ્ચેના કોઈ સ્થાનમાં. મારો સંકલ્પ જાણે કે એ ગાડીમાં ચડી બેસી એ 4 માહેલી એકાદને ધક્કો દઈ ખેસવી રહ્યો હતો. હું જાણે એ સૌથી નાના શેઠ પુત્રની બીજા વારની ધાંગધ્રાવાળી વહુને ભવા ચડાવીને કહી રહી હતી કે ઊઠની હવે, 3 વર્ષ તો તને થઈ ગયા, ઉધરસ તો તને લાગુ પડી ગઈ છે, ઝીણો તાવ પણ તને રાતમાં આવી રહેલ છે, તો પછી હવે ભલી થઈને ઊઠ, મારે માટે જગ્યા કરી દે. મારે એ ડાઘા પગવાળા રસીકડાને નથી પરણવું. એ રસીકડો કોઈ કોઈ વાર એની ઘરડી આંધળી વિધવામાને દોરીને દવાખાને લઈ જતો હોય, ત્યારે હું 10 વર્ષની હતી ત્યાં સુધી ખડકી બંધ કરીને અંદર પેસી જતી. માડી રે એટલી તો મને બીક લાગતી. મારે એને ઘેર રોટલા ટીપવા નથી જવું. 2-1 વર્ષો બીજા ગયા. હું 15મા વર્ષમાં પહોંચી ને ઘરની સંપૂર્ણ બંદીની બની ગઈ હતી. તે અરસામાં તો મારી અને બાની, કદાચ બાપાજીની પણ સંયુક્ત પ્રાર્થનાને જોરે શેઠ ઘરમાં આટકોટવાળી વહુનો ખાટલો ઢળાયો. 6 મહિના સુધી રોજ રોજ 15-15 મહેમાનોએ મંદવાળની ખબર કાઢવા ઉમટ્યા. ઘોડાગાડીના ઘૂંઘરાના ઝંકાર વગર એક પણ રેલગાડીનો સમય ખાલી નહોતો જતો. મધરાતે ને પરોઢિયાને થથરાવતી ટાઢમાં હું મેળીની પથારીએ સૂતી સૂતી એ મારા પ્રિય ઘોડાના ધીરા પગલા પર કાન એકાગ્ર કરતી. ખપ ખપ ખપ, જાણે કોઈ ભૂત શેરીમાં એક પગે ખોડંગાતું આટા મારી રહ્યું છે. આટકોટવાળી વહુનો કાળ જાણે કે છેલ્લા ઘડિયાળની વાટ જોતો ટહેલે છે. ઘોડાના શરીર પર કોચમેનનો ચાબુક ફટકો ચોટતો, તેનો સમસમાટ પણ મારી જાળી 16 સોસરવો સંભળાતો. મંદવાડ સારું મુંબઈથી ફ્રૂટના કરંડિયા ઉતરતા, તે લેવા સારું પણ ગાડી જ જોડાતી. વૈદો ડાક્ટરોને લેવા મૂકવા, પરીતળાવની સેલગાહ કરાવવા, શહેરમાં મળવા વહાડવા લઈ જવા પણ ગાડી જ ખડી રહેતી. એ 6 મહિના તો શેઠ આંગણે મીઠા ઉત્સવના મહિના હતા. એક દિવસ એવી જાહોજલાલીથી આટકોટવાળી વહુનું મૃત્યુ સુધરી ગયું. મારી મેડીની બારીથી તિરાડમાંથી મેં એ બીજા નંબરના શેઠ પુત્રને વહુના અવસાન બાદ 5મે જ દિવસે પાનપટ્ટી ચાવીને નીકળતા દીઠા. તે જ ક્ષણે મારી પાછળથી કોણ જાણે કોણે ધક્કો દઈ બારી અર્ધી ઉઘાડી નાખી, ને એ ઉઘડવાનો અવાજ થતાં જ શેઠ પુત્રની ઊંચી થયેલી દ્રષ્ટે મને જાણે કે આખીને આખી પી લીધી. ગભરાટમાં મેં પાછળ જોયું. ધીરી ફૈબા, મારું મોં લાલ થઈ ગયું. ફૈબા, સા સારું તમે મારી આવી વલે કરી? એટલા સારું તો તને હું ઉપર લઈ આવી હતી, પણ શા માટે? દુત્તી, હજુય પૂછ શા માટે, કહીને ફૈબાએ મારા ગાલ પર ટાપલી મારી. 4 વર્ષથી તપ તપો છો, મને સમજાયું. આ તો વરકન્યાને અરસપરસ બતાવી કરીને સંબંધ જોડવાનો સંકેત હતો. હું ભૂલી, વરકન્યાને જોઈ લે એટલો જ આમાં મુદ્દો હતો. મારે તો કશું જોવાનું હોય જ નહીં. મને પોતાને જેવી ઉત્કંઠા નહોતી. મારા કોળ તો હતા ઘૂઘરી દાળ ઘોડાગાડીમાં 4 વહુવારોની વચ્ચે સોના સડીને સાળુડે ઘૂમટો તાણીને કોણી સુધીના હેમ આભરણા બતાવતા બેસવાના. એ કોળ સંતોષવાની વેળા આવી પહોંચી. એક દિવસ મારા માથા પર શેઠ ઘરની ચૂંદડી નખાઈ ગઈ. આ શહેરમાં તો અમે બાપુના ધંધાને કારણે જ આવેલા. અમારું વતન હતું રાજકોટ. બાપુની ઈચ્છા આહીને આહી લગ્ન પતાવી દેવાની હતી, પણ શેઠવાળાઓએ જીદ કરી કે એમાં અમારી શી શોભા, રાજકોટ શહેર શું બોલશે? કહેશે કે શેઠવાળાએ રેલ ભાડાની બીકે અથવા રાજકોટ મહાજનના લાગા ચૂકવવા પડે તે બીકે લોભમાં પડીને ત્યાં ને ત્યાં પતાવ્યું. એવું ઘર ઘરનું નથી કરવું અમારે. અમારા મોભાને છાજતી જાન જોડીને આવીશું. તમને એમાં ઘસારો લાગતો હોય તો સુખેથી ₹500 ખર્ચીના લેજો. મારા પિતાનું માથું આ સાંભળીને ફાટ ફાટ થવા લાગ્યું, પણ બાના મેણાએ એને ચૂપ બનાવી દીધા. ટૂંકામાં કહી નાખું છું કે અમે રાજકોટ ગયા, ત્યાં જબ્બર જાન આવી, શહેરના ચારે બેન્ડો બોલાવવામાં આવ્યા. અનેક જાનૈયાઓ માટે મોળા શાક, ઘીના મોણવાળી રોટલી, ગળેલા ભાત, તાંદળિયાની ભાજી, તીખાનો ભૂક્કો, તળેલી હિમજ, કમાવેલી સૂટ, અર્ધા દૂધની ચા ઇત્યાદિના અનોખા અનોખા સ્વાદ, તબિયત અને શોખ સાચવવામાં મારી બાએ 3 દિવસ સુધી એકલા હાથે અવધિ કરી નાખી. પણ એક દિવસ જેઠજીને માટે ગલકાનું શાક છેક જામનગરથી પણ ન મળી શક્યું. તે વાતે આખી સરભરા ઉપર પાણી ફેરવી વાળ્યું. મારા બાપુની આ કંજુસાઈ અને બેપરવાઈ સારી પેઠે તિરસ્કાર પામી. તમને નહોતું કહી રાખ્યું પ્રથમથી જ કે ભાઈ, જે ખર્ચ તમે ન ભોગવી શકો તે મજરે લેજો? મારા જેઠજી ઉશ્કેરાઈને બોલી ઉઠ્યા. છતાં તમારો સ્વભાવ તમારી જાત ઉપર જઈને ઊભો રહ્યો શેઠ. જે અમને 6 ટંક ન સાચવી શક્યો તેનું પેટ અમારા ઘરમાં આવીને શું દાડો ઉકાળવાનું હતું? મો સંભાળીને બોલો શેઠ, મારા બાપાજીએ મિજાજ ખોયો. તમારી શાહુકારી તમારે ઘેર રહી. હા 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 કરતા કુટુંબીઓ, સંબંધીઓ, ગામ લોકો અને ખાસ કરીને જેઓની કન્યાઓની આડેથી હું આ સૌભાગ્ય ઝડપી ગઈ હતી, તેઓ બધાએ આવીને મારા બાપને મોંએ હાથ દીધા. દીકરીના બાપનું આ કામ છે ભાઈ. દીકરીનો બાપ તો મોંમાં ખાસડું લેવા લાયક કહેવાય. જો દીકરીનો બાપ ઉઠીને બગાડે તો તેના પ્રાછંત ભોગવવા તો રહ્યા પોતાના સંતાનને જ ભાઈ. બાપા બોલ્યા કે એમ હોય તો હું હમણાંને હમણાં દીકરીના ગળામાંથી વરમાળા કાઢીને ફગાવી દઉં છું. એવી મારે નથી પડી કોઈની. અરે બોલોમાં બોલોમાં શેઠ. સર્વલોક મારા બાપને વારવા લાગ્યા. પરણી લીધેલ કન્યા તો ઉતરેલ ધાન બરોબર લેખાય ભાઈ, ક્યાં જઈ એનો અવતાર કાઢે? તમારાથી આવું ન બોલાય. ટાઢા પડો, પાઘડી ઉતારીને વેવાઈની પાસે માફી માંગો. મારે પાઘડી નથી ઉતારવી. તો એને સાટે અમે સૌ ઉતારીએ છે. શેઠજી, ગામ લોકો, ખાસ કરીને પેલી મારા સૌભાગ્યથી વંચિત રહેલી કન્યાઓના પિતાઓ પોતાની પાઘડીઓ ઉતારીને જેઠજીના પગમાં પડ્યા. બોલ્યા, એ તો છોકરું છે, પણ અમે ઘરડા બેઠા છીએ ને, રાજકોટની લાજ એમ કાંઈ જવા દેશું? અમે માફી માંગીએ છીએ. મારા પિતાજીનો ઉતાપ આ બધી વેર વસૂલાત નિહાળીને માજા મેલતો હતો. જેઠજીએ ઉદાર બનીને સહુને જવાબ દીધા, અમારે તો એ વાતનું કશુંય મનમાં નથી, પણ અમે સરખું કુળ ન જોયું, અમારી વળે ન જોઈ, ફક્ત કન્યાના વખાણ ઉપર જ અમે દોરવાઈ ગયા, એટલે અમારે આજ આરંભથી જ વેઠવાનું બને છે ને ભાઈ. હશે, અમને એ વાતનું કંઈ નથી. અમે જો મોટા મન ન રાખીએ તો વ્યવહાર ક્યાંથી ચાલે? જેવા સંચિત અમારા, પણ તે વાતનું અમારે કંઈ નથી. માણસો જે સામા કુળની ખાનદાની જુએ છે તે કાંઈ અમસ્થા જોતા હશે ભાઈ? પણ હશે, ખેર, અમારે એ વાતનું કશું જ નથી. આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું બન્યું, પણ તે તો હશે, અમારે એ વાતનું કશું નથી. જમવાને ઉતારે અંદરના ઓરડામાં બેઠા બેઠા મેં અને મારી બાએ આ કજિયો કાનો કાન સાંભળ્યો. મારી બા આંસુ પાડતા હતા, હું રડવા જેવી થઈ ગઈ હતી. પણ મને તો જલ્દી 3 દિવસ પૂરા થયે સાસરીમાં હેમખેમ પહોંચી જવાની ઉલટમાં ને ઉલટમાં બાપુનું આ અપમાન તે વખતે બહુ ન સાલ્યું. પછી મારી બાએ બહાર નીકળીને વેવાઈ પાસે ખોળો પાથર્યો, મોંમાં ધૂળની ચપટી લઈને માફી માંગી. સાંજે અમે લગભગ 20 જાતના જુદા જુદા રાંધણા કરીને જાનૈયાઓ, માયલા માંદા, બાદીથી પીડાતા, હરસના રોગી, ગરમીના ભોગ થયેલ એવા દરેક ગૃહસ્થની સગવડ સાચવી. મોડી રાતે ડાક્ટરની જરૂર પડી એટલે બાએ અમારા સંબંધી લલ્લુભાઈ ડાક્ટરને ગાડી મોકલી તેડાવી મંગાવ્યા. પણ મારા જેઠજીએ લલ્લુભાઈના ખાદીના કપડાં જોઈ ભારી કંટાળો બતાવ્યો. દર્દીને તપાસી લલ્લુભાઈ ડાક્ટરે સહેજ સ્મિત કરી કહ્યું કે આમાં કશું જ નથી, તમે નાહક ગભરાયા, પેટમાં ગેસ જ થયો છે, તેથી તો જાનવાળા સહુને અત્યંત ગુસ્સો આવ્યો. તમારું કામ નહીં એમ કહી લલ્લુભાઈને પાછા કાઢ્યા. રાજકોટમાં શું કોઈ ગોરો ડાક્ટર જ ન મળે? જેઠછી બૂમ પાડી ઉઠ્યા. મારી બાએ 15 રૂપિયાની ફીથી મેજર ફિનફેનીને તેડાવ્યા. એમણે દર્દીને અડધા કલાક સુધી ઊંધો, છત્તો, પડખાભર, પેડુમાં, નખમાં, આંખમાં, ગળામાં, કાનમાં વગેરે અંગે અંગમાં તપાસ્યું. મોઢું ગંભીર રાખીને ભલામણ કરી કે આખી રાત એક નર્સને અહીં રાખવી પડશે, સંભાળ નહીં લેવાય તો આ કેસ આંતરડાના સળામાં ચાલ્યો જશે. દોસ્તો, આમાં ખોરાકનો જ છે ને સાહેબ? શેઠજીએ પૂછ્યું. બેશક, ખોરાક અને પાણી. પછી મેજર ફિનફેનીની મોટર જ્યારે ચાલી ગઈ ત્યારે સહુ ઘણો હર્ષ પામ્યા. આખી રાત એક ખ્રિસ્તી નર્સને રોકવામાં આવી, અલબત્ત અમારે ખર્ચે. બધો વખત મારા બાપુ એક ઓરડીમાં પેસીને સૂઈ રહ્યા હતા. આખરે હું સાસર ઘેર આવી પહોંચી. રસ્તામાં મારા બાપુની નાલાયકી એ જ બધાની વાતનો, ઠઠ્ઠા મસ્કરીનો ને રોષ ધિક્કારનો મુખ્ય વિષય હતો. મારું મોં ઘૂમટામાં હોવાથી તેઓ બધા બેવડા જોરથી મારું અભિમાન હણી રહ્યા હતા. બીજું તો ઠીક, મારા જેઠે કહ્યું, પણ આપણે જેઓને દુઃખી કરીને પાર્કે ઘેર લઈ ગયા હોઈએ તેમની કેવી દશા કહેવાય? એનું આંખ માથું દુખે એ આપણે માટે તો મરવા જેવું જ ને ભાઈ. આ વચનમાં મારે માટે ઊંડો દિલાસો હતો. આ લોકોને દરેક મનુષ્યના રક્ષણની કેટલી કિંમત છે! હું કેવા પ્રેમાળ ઘરમાં પડી! લગ્નની પહેલી રાત. તે દિવસોમાં મારી વહાલસોઈ બહેનપણીનો પણ હું એક અક્ષરે ન કહી શકી હોત. આજે મને થાય છે કે એક ચોપડી લખી કાઢું, પણ નહીં નહીં, એ રાતના 3 પહોર કોઈ શબ્દોમાં બાંધ્યા બંધાય તેવા નથી. મારું આખું શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાકરની કણી જેવી દશાને પામી જશે. જાણે રૂના પૂમડા જેવી બનીને હું પવન વેગે ઉડી જઈશ. અગરબત્તીની માફક મારા અંગે અંગ બળી જઈ સુગંધીદાર ધુમાડાના ઘૂંચળા ફૂરવતા આકાશે ચડતા હતા. મારું હૃદય કોઈ ધૂપિયું બની રહ્યું હતું. કોઈ દિવસ મેં ક્યાંય ન વાંચેલું, ન સાંભળેલું, ન સ્વપ્ને અનુભવેલું એવું ગુંજન મારા શરીરની કણીએ કણીમાંથી ઉઠતું હતું. બા કોઈવાર કપૂરનો કટકો લઈને અંગારા પર મૂકતી તે મને યાદ હતું. હું જાણે કે એ કપૂરની સડકતી પૂતળી બની ગઈ હતી. મને બહુ ન ભણેલીને, અજ્ઞાનીને, અબુધને, ગઈકાલ સુધી પાંચી કે રમનારીને આ કોણ છાનુમાનું અંતર્ધાન રહ્યું રૂવાડે રૂવાડે જીવનની અજબ ગોષ્ઠી કરી રહ્યું હતું. કરોડો મારા જેવી કન્યાઓને શું એ એક જ અદ્રશ્ય મિત્ર સદા આ રહસ્ય શીખવી રહેલ છે? મોડી રાત્રે શેઠ પુત્ર આવ્યા. એના ચહેરા ઉપર મીટ માંડતા જ કોણ જાણે સાથી હું થીજી ગયા જેવી થઈ રહી. એને હું ગમીશ કે નહીં? ગમું એ ફફડાટ મારો કબજો લઈ બેઠો. એનું મોં દારૂની કશી દુર્ગંધ વગર પણ મને માતેલું દેખાયું. એની આંખોમાં રૂઆબનો તાપ વળતો હતો. કબૂતરને દાઢમાં ભીસનાર કોઈ બિલાડીની રીતે એણે એની બેહોશ ઈચ્છાને મારા ઉપર ભીસી દીધી. કપૂરની ગાંગડીને જાણે કોઈએ છુંદે છુંદા કરીને મોટી ભઠ્ઠીમાં ભભરાવી દીધી. જરી કે સુગંધ આપ્યા વગર જાણે કે મારું યૌવન ભસ્મ બની ગયું. હું કશુંય ન બોલી શકી. એને કશું સાંભળવા કહેવાનું ન રહ્યું. સવારે હું નીચે ચાલી ત્યારે એણે કહ્યું, મોટાભાઈ તારા માવતર ઉપર ખૂબ ગુસ્સે બળી રહ્યા છે, સંભાળીને રહેજે, લાયકી મેળવજે, નિકર પત્તો નહીં લાગે, તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે, ખબર છે? નિહાળી નિહાળીને તો ત્રણેય દેરાણી જેઠાણીના મોં આજ મેં પહેલી વાર જોયા જ કર્યા. ઓહોહો, કેટલા બધા શ્વેત, પણ લાલ રંગની એક આછી ઝાય સુદ્ધા ન મળે. સોનાની બંગડીઓ કાંડા ઉપર દોડાદોડ કરતી ઊંચે ને નીચે સરકે, પગના છડા છેલ્લમ છેલ્લા મુંબઈ ઘાટના હમણાં જ જાણે પગની પાની પર થઈને નીકળી પડશે. બાવડા પરની સાંકળીઓ આવડી મોટી સાસારું તે દોરો બાંધીને દબાવી લેવી પડી હશે લમણા ઉપર વાળની ઘાટપ કા નહીં. આવા રૂપાળા મોં ઉપર તો મલકાટ જ હોય, છતાં ત્રીજા જ દિવસથી મારા તરફ કાં એમના મોઢા ચડેલા રહેવા લાગ્યા. હું મેડી ઉપરથી જરી મોડી ઉતરી તે તો મારું શરીર કળતું હતું ને માથું ચક્કર ફરતું હતું. એ કારણે મને કેમ કોઈ પૂછતા પણ નથી કે તને શું થાય છે તારા? હું કાંઈ કામકાજની આળસુ થોડી હતી, પણ આ મારા શરીરના સાંધા કોણ જાણે સાથી ટુકડે ટુકડા થઈ જાય છે. રાતના એમના પણ શરીરના સાંધા તૂટી પડતા હતા. એમણે મારી પાસે ચંપી કરાવી. એ બધા ઉજાગરાને લીધે પણ મારાથી મોડું ઉઠાયું. મારી દેરાણી જેઠાણીઓને હું આ કેમ કરી સમજાવું? એ બધા તો બબડવા લાગ્યા કે તમે આવે અમારા રાંધણાના ઘસડબોળા કંઈક ઓછા થશે એમ આશા રાખેલ, ત્યાં તો તમે બાપને ઘેર પૂરું ધાન ન ખાધું હોય એવા જડ્યા અમારે કપાળે. દેરાણી કહે, મારે ચીકાને આખી રાત ધાવણ આવતું નથી, કેમ કે હું દી રાત એકલી તૂટી મરું છું. અહીં શું મારી એકલીના જ બાપની આબરૂ સાચવવાની છે તે મારે એકલીને જ ભીસાઈ મરવું? નાના, ભાભીજી પણ મારા હાથમાંથી પાણીનું તપેલું જૂંટવી લઈને બોલ્યા, લાવો ભા, તમારાથી નહીં ઉપડે. તમને એટલી ભાન છે કે મહેમાન સારું પહેલાં દાંતણ કરવાનું પાણી મૂકીને પછી ઝટઝટ ચા કરવી છે? બાપને ઘેર પાંચ પરોણા આવતા હશે ત્યાં તો મૂંઝાઈને. ઉપરથી પુરુષો બૂમો પર બૂમો પાડતા હતા, ઊનું પાણી કેમ હજી નથી આવતું? ક્યાં મરી ગયા છે બધા? ખાઓ છો તો થાળીઓ ભરી ભરીને. પછી ચા કેદી મોકલશો? મહેમાનોને ગાડીએ પોગાડવા છે. એલા ભગા જોડ જલ્દી, ટપાલ લેવા કોઈ ગયું કે નહીં? આ ફાનસ હજી કેમ બળે છે? આ છોકરો હજુ કેમ ગોબરો ભર્યો છે? એને પખાડો તો ખરા કોઈક. બપોરની ગાડીમાં ચતુર્ભુજ હોમસાવાળા આવે છે, રોટલીનો લોટ રાખી મૂકજો. કાલ દહીં ચટણીમાં કોથમીર કેમ નહોતી નાખી? કોઈ જુઓ છો કે નહીં મારા સાળા આંધળા? આવા અનેક અવાજો પુરુષોના મોંમાંથી ઉપરા ઉપરી છૂટતા હતા. તરત મને ભાભીજીએ યાદ કરી દીધું કે તારા વહુ દહીં ચટણી તો કાલે તમે જ કરી હતી, એટલું ભાન ન રાખીએ, કોથમીર જેવી ચીજ ભૂલાઈ જાય. ભાઈડાનો સ્વભાવ કેવો છે એ તો તમે જાણો જ છો ને, કે બાપને ઘેર દહીં ચટણી કોઈ દી તમારે પગે લાગુ ભાભીજી, મારાથી કહેવાઈ ગયું. તમે મારા ઉપર સૂજે એટલું કહો, પણ મારા બાપાને બચાડાને સા સારું વારે ને ઘડીએ વાત વાતમાં વચ્ચે નાખો છો. એણે શું બગાડ્યું છે? તમારું કોઈનું? જેવા સહુના બાપ એવો જ મારો બાપ. મારી આંખો લાલ બની ને પછી તેના ઉપર ઝડઝડિયા ફળી વળ્યા. મારી આંખો આડે મારા બાપુની મુખમુદ્રા તરવરી ઉઠી અને હું ઉઠીને રસોડાની બહાર ચાલી ગઈ. મારા આંસુ ખાળવા દેરાણી જેઠાણીઓએ માન્યું કે મેં છણકો કર્યો. તે બધા શું બોલ્યા તે મારાથી સંભળાયું જ નહીં. હું ઊભી હતી ઓસરીની થાંભલીની આડસે, ઘોડો ઊભો હતો ગાડીએ જૂતેલો. એ મૂંગું પશુ ઓટા પર પડેલા તપેલામાં ચોટેલા ગઈરાતની ચંદીના ચાર ચણા દાણા તરફ ડોક ખેંચતું હતું. કુંડીમાં એઠવાડનું પાણી પડેલું તે તરફ લંબાઈને એ ખોખરાતો હતો. રાતમાં બહુ ટાઢ પડેલી તેથી સાઈઝ એને ઘાસ નીરવા ઉઠી નથી શક્યો એમ મને લાગતું હતું. મને થયું કે એક પૂળો લાવીને એના મોં પાસે મૂકું. ત્યાં તો મેડી ઉપરથી ધડબડ ધડબડ મહેમાનો ઉતર્યા અને ઘોડાને આડો અવળો ગરદન લંબાવતો દેખીને બોલ્યા કે સાળો આ સાતમો ઘોડો ક જાત નીકળ્યો, એની માં તો હતી અસલ ચોટીલાની ચાંગલી, પણ બાપ કોઈક ટારડો પડી ગયો હોવો જોઈએ. ઘોડાના બાપની બદબોઈ સાંભળ્યા પછી મને એક સુખ એ થયું કે ઘરમાં જાણે મારો એક સગો ભાઈ જીવે છે. ને હવે મને નાનપણની વાત યાદ આવી કે રોજ ખડકીને ઓટલે બેસીને હું જેની નસીબદારીના વખાણ કરતી હતી તે ઘોડો એકનો એક નહોતો. દર વર્ષે બે વર્ષે બદલાયા કરતા એ નવા નવા ઘોડા એકના મડદા ઉપર જ આવતા હતા. ચોરી છુપીથી હું વારંવાર ઘોડાને ચણા ખવરાવવી આવતી, પગી ન હોય ત્યારે પાણી પણ અપાતી, એક સામટા પાંચ પૂળા ઘાસના પણ નીરતી. એકવાર નાના દિયરજી બહુ જ બઠેલા કે આમ ખડ નાખીને કોણ આ બગાડ કરી રહ્યું છે, હું થરથરી રહી હતી. પણ રોષ બધો ભગા સાઈસ ઉપર ઠલવાઈ ગયો ને ઘોડા સાથેનો મારો ભાઈ સંબંધ વધારે ગુપ્ત બન્યો. 12 મહિના થઈ ગયા હતા. રાતની ગાડીમાં 5 મહેમાનો ઉતર્યા હતા. જામનગરથી તેઓ દીકરીના વેવિશાળ સારું એક બીજવર મૂર્તિયાને જોવા આવેલો. ઘોડો સ્ટેશને જઈને તેઓને ખેંચી લાવ્યો. સાંજરે ગામના અધિકારીઓને મામલતદાર સાહેબનો દીકરો પરણી આવેલો તે અવસરની ખુશાલીમાં અમારે ઘેર ચા પાણી હતા. તેની ધમાલમાંથી અમે સહુ માંડ નવરા પડેલા એટલે થાકેલું મારું શરીર નવા મહેમાનો માટે રોટલીનો લોટ માંડી ચૂલામાં છાણા ભરીને મહેમાનો જમવા ઉતરવાની વાટ જોઈ બેઠું હતું. પણ આવતાની વારમાં જ મહેમાનોએ ચા પીધી તેથી વાળું કરવા ઉતરવામાં કંઈક મોડું થતું હતું. મોટા જેઠાણી પિયર ગયેલા, નાના ભાભીજી ચીકાને મોટી ઉધરસ થઈ હોવાથી એને રડતો છાનો રાખવા ઓરડે ધવરાવતા હતા. દેરાણીએ એની એક બંગડી ખોવાઈ ગઈ હતી તેથી ફાનસ લઈ ઘર તપાસતા નોકરોને પૂછપરછ કરતા હતા. મારી આંખે ચૂલા પાસે બેઠા બેઠા જોલું આવી ગયું ને ઓચિંતાનું મારું લમણું ધગાતા હું જાગી. જુઓ તો ચૂલાનો તાપ મારી એક બાજુની લટને લાગી ગયેલો. સારું થયું કે બળીને એકલી લટ જ ખરી ગઈ, પણ હું સળગી ગઈ હોત તો શું થાત? એ ફડાકામાંને ફડાકામાં રોટલીઓ બગડી, પરોણાઓને ખાવામાં મજા ન આવી એવું મારા પતિને લાગ્યું. મારી લટ બળી ગયાની વાત સાંભળીને તે તો કંઈ બોલ્યા જ નહીં, પણ સગા સંબંધીઓના બૈરા આ સાંભળીને હસી પડ્યા. વાહ રે વહુ, તમારું ભાન. આ તો ઠીક, ઘરના પુણ્ય જબરા છે તે એટલેથી પતિ ગયું, પણ કંઈક અવળું થઈ બેસત તો? દુનિયા તો ઘેલસાગરી, એમ જ હાકત ને કે ગમતી નહોતી એટલે સળગાવી મેલી. મને પણ એમ જ થયું કે આટલા ખાતર પણ હું જીવતી રહી એ સારું થયું, બીજું કંઈ નહીં. પણ મારા પતિને અને ગામને ફોજદારને કંઈક આડવેર હોવાથી પોલીસ એને ખૂબ હેરાન કરત. જેમ જેમ માણસો ઘેર આવતા ગયા તેમ તેમ જેઠજી સહુને જાણ કરતા ગયા કે કાલે તો ભાઈ તારા વહુની જમણા લમણાની લટ બળી ગઈ ચૂલે. સહુને ખબર પડી કે મને જોલું આવી જવાથી આ બન્યું. સહુને કહેવું એમ થયું કે આવું ઊંઘણસી પડું તો આજ નવીન નવાઈનું સાંભળ્યું. તો કોઈ ટીખડી હતા તેઓએ વળી મારા પતિને વ્યંગ કર્યો કે ભાઈ હજુ ક્યાં જુવાની નાસી જવાની બીક છે, તે આમ જાગરણો ખેંચાવો છો, શું વાંચી નાખો છો એવડું બધું? પરણ્યા વરસ વીત્યું તોય વાતો નથી ખૂટી શું, વગેરે વગેરે. એ તો ઠીક, પણ એકે એક જીભને ટેરવે એક બોલતો રમતો રહ્યો કે ઘરના મોટા પુણ્ય ભાઈ કે વહુ બચી ગયા. આ ખોરડું તો ધર્મનો થાંભલો છે. મને થતું હતું કે મારા બાપુના કે મારા પોતાના પુણ્ય કશા હશે જ નહીં શું. વળતે દહાડે મારા જેઠજીએ કૂતરાને એક મણ લોટના રોટલા, પારેવાને એક ગુણી જુવાર અને બોકડાને 10 શેર દૂધ વગેરે ધર્માદો જાહેર કરી ગામમાં જે જેકાર વર્તાવ્યો. મારા લમણાના બળેલ ભાગ ઉપર ફરફોલો ઉપડેલો તે રાતમાં પતિની શરત ન હોવાથી ફૂટ્યો. મને કાળી વેદના ઉપડી, પણ દવાખાને જવા માટે સવારે ઘોડાગાડી નવરી નહોતી, ક્યાંક વર્દીમાં ગઈ હતી. ત્રીજે દિવસે હું દવાખાને ગઈ ત્યારે ડાક્ટર સાહેબે મને નિરાતે તપાસી. હું પણ એક ધ્યાન દેવાલાયક કોમલ સ્પર્શે અને કોમલ શબ્દે અડકવા બોલાવવા યોગ્ય છું કે કોઈક બે આંખોમાં મને દીઠી અમી ઉભરાઈ શકે છે એ વાતની જાણ મને તે દિવસ પહેલીવાર પડી. મારા લમણાની દાજ દેખીને આવું બેવકૂફ ઘરણ અને ઘરડાને પુણ્ય બચ્યા એવું ન ઉચ્ચારનાર આ પહેલ વહેલા જ માનવી મળ્યા. કાંઈ ફિકર નહીં બેન, મટી જશે, એ તો સહેજ જ છે, એ તો બની જાય, શું થઈ ગયું? પણ તમે એટલા સાવધાન કે ભાન ભૂલ્યા વગર એકદમ ઊભા થઈ ગયા ને ગભરાટ વગર વાળ ચોળી નાખ્યા, શાબાશ, વાહ. તમને હું દવા લગાવું છું છતાં તમે કેટલું ખમી રહો છો સિસકારોય કરતા નથી, બીજું હોય તો ચીસે ચીસ પાડે. હં, એવું છે આ દાઝ્યાનું દર્દ. આમ બોલતા બોલતા ડાક્ટર સાહેબે મારી દાઝ્યાની જગ્યાએથી તમામ ખરાબ ચામડીને ચીપિયાવતી ઉપાડી કાતરવતી કાઢી નાખી. પછી મલમ લગાડ્યો. મને વેદના તો ઘણી થતી હતી, પણ ડાક્ટરના સુવાળા શબ્દોએ મારામાં હિંમત પણ વધુ જાગૃત કરી નાખી. બસ બેન, હવે તમે જઈ શકો છો, ડાક્ટરે કહ્યું. કાલે પાછા આવજો. તો પણ હું ઊભી રહી. કેમ, કંઈ બીજું કહેવું છે? મેં ચોરની પેઠે ચોમેર જોયું. અમારી ગાડીનો સાઈઝ દૂર રસ્તા પર ઊભેલો, તેની દ્રષ્ટિની પણ મને બીક લાગી. કહો, આવો અહીં, એમ કહી ડાક્ટર મને ઓસરીમાં લઈ ગયા. કહો હવે, મેં કહ્યું. મારા અંગના સાંધા તૂટી પડે છે, ઘણા તેલ ચોળું છું તોય મટતું નથી. તમે અહીં પિયર છો કે સાસરે, કોને ઘેર? મેં ઓળખાણ આપી અને ડાક્ટર બોલી ઉઠ્યા. કોણ તું? તારા? અરે તારા, તને આ શું થઈ ગયું? ઓળખાતી જ નથી તું તો. તને તો મેં 5 વર્ષ પહેલાં દીઠેલી. પછી તો ક્યાં તારા બાપા તને બહાર જ કાઢતા હતા. તું તો સાવ. મેં સંચાની પેઠે ફરીવાર કહ્યું, સાંધા બહુ દુખે છે, ઘણા તેલ ચોળ્યા. પણ નિશ્વાસ નાખીને ડાક્ટરે કહ્યું, તેલ ચોળે ન મટે બહેન, ન મટે એ સાંધા. એ સંધિ વા નથી બા, તારો વર. કંઈક બોલવા જતા ડાક્ટર વાત ફેરવી ગયા. ક્યાં છે તારો વર? એકવાર એને લઈને આવજે બપોર વેળાએ. સાઈસ આવ્યો. ચાલો ને, હવે મોડું થાય છે, મારે હજી ગાડીને બીજી વર્દીમાં લઈ જવી છે, દલ્લા શેઠને ઘેર વરઘોડામાં. મોટા ભાઈ ખીજે બળશે. જતા જતા મેં મારી પાછળ એક ઊંડો નિશ્વાસ સાંભળ્યો. ડાક્ટરને એ નિશ્વાસ દર્દીઓના એક પછી એક નામ પોકારનાર કમ્પાઉન્ડરના બુલંદ સાદમાં દટાઈ ગયો. મેં ગાડીમાં ચડતા ચડતા પાછળ જોયું. ડાક્ટર હજુ ઓસરીમાં ઊભા હતા. દર્દીઓ એના મોં સામે તાકીને કશું કૌતુક થયું હોય તેમ જોતા હતા. આ રીતે ગાડીમાં બેસીને હું બરાબર એ જ ઠેકાણે નીકળી કે જ્યાંથી મેં નાનકડી તારાએ આ ઘોડાને 4 વહુઓનું સદભાગ્ય વારે વારે જોયું હતું, ઝંખ્યું હતું. આ જ અત્યારે ફરીવાર જાણે મારો જીવ મારા ખોડિયામાંથી છલાંગ મારીને એ ઓટા ઉપર બેસી ગયો. ફક્ત ચણિયો અને ચોળી પહેરેલી નાની તારાએ પથ્થર ઉપર 9 કુંકરીના લીટા કાઢવા લાગી ને નાની તારા મને મોટી તારાને પૂછવા લાગી, મોટી તારા, તારા કોણી લગીના ઘરેણા કેમ હવે લબડી પડ્યા છે? તારી ચપોચપ બંગડીઓ કાં ઉતરી ગઈ? તારા બાજુબંધની સાંકળી 2 તસુ જેટલી કેમ બાંધી લેવી પડી? મોટી તારા ઘૂમટો ખોલ. હું નાની તારા જાણે કે ચીસો પાડતી રહી ને મોટી તારાને લઈ ગાડીવાળો કોઈ ચોરની પેઠે નાઠો. ઘોડાની પીઠ પર ચણચણાતા એ કુમચીના પ્રત્યેક ગાયે જાણે મારા બરડામાં કોરડો ફાટતો હતો. ડાક્ટરને તો બીજો ધંધો નથી, મારા પતિએ મારી તે દિવસની વાત સાંભળીને કચવાતે સ્વરે કહ્યું. હર કોઈ ઈલાજે પ્રેક્ટિસ ચલાવવી છે, ઇન્જેક્શનો મારવા છે મોટા ઘરની બૈરીઓને, આપણે એ ધંધે નથી ચડવું. મારી સંગાથે આવ્યા નહીં. બીજી વાર હું ડાક્ટર કને ગઈ ત્યારે ડાક્ટર મારા વરની અનિચ્છા પારખી ગયા. કહે કે કંઈ નહીં, કંઈ ખાસ જરૂર નહોતી, બની શકે તો આટલું કરજો. પ્રસવ થાય કે તરત જ બાળકની આંખોને તમારા કોઈ સમજદાર વૈદ ડાક્ટરને હાથે ધોવરાવીને અંદર દવા નખાવી દેજો. ગફલત કરશો નહીં, નહીં તો બાળકનો ભવ બગડશે બેન. આવી ભલામણનો અર્થ મારાથી કશો જ સમજાયો નહીં. મેં કદી એવું સાંભળ્યું કે જાણ્યું નહોતું. મને વહેમ પેઠો કે ડાક્ટરને વિઝિટ જોતી હશે. મેં કોઈને કહ્યું નહીં. તે દિવસે રાતે 2 વાગ્યે મારા સસરા પ્રતાપરાય શેઠની એ આલેશાન હવેલીના એક છેવાડાને અંધારિયા ઓરડામાં હું અર્ધભાન ગુમાવીને સૂતી હતી. મારી આંખો ફાટી રહી હતી. મારા શરીરને એક સામટા 100 કાળા નાગ જાણે ભરડો લેતા હતા. ગીધડા મારા પેટમાંથી જાણ જીવતા લોચા તોડી તોડી ખાતા હતા. હું બૂમો પાડતી હતી કે મારા ડાક્ટર કાકાને કોઈ બોલાવો, કોઈ મારા ડાક્ટર કાકાને કહો કે તારા મરે છે. હવે પડી રહીને છાની માની કહીને બે સુયાણીઓ મને દબાવીને ખાટલે ચડી બેઠી હતી. મારા વર ઓસરીમાં ઊભા હતા. મારી ચીસો એને કંપાવી રહી હતી. એના શબ્દોમાં તે રાતે પહેલ વહેલી મીઠાશ હતી. જીવીમાં ડાક્ટરની જરૂર છે? અરે બાપા, એ તો પહેલી સુવાવડમાં એમ જ હોય. તમે શું આવા ગાંડા કાઢો છો? 12 કલાક હું બેસુધ રહી. કહે છે કે વારે વારે મારે મોંએ ફીણ આવી જતા હતા. આખરે થાકીને મારા વરે ડાક્ટર કાકાને તો નહીં, પણ એક ભેળસેળિયા જ્ઞાનવાળા વૈદ્ય ડાક્ટરને તેડાવ્યા. એની ફી ઓછી હતી. હું જ્યારે પ્રથમ પહેલી શુદ્ધિમાં આવી ત્યારે મારા કાને મારી જણેલી દીકરીની કાળી ચીસો સીસાના ઓગળેલા રસ જેવી રેડાતી હતી. મેં બોલવા ઘણી મહેનત કરી કે ડાક્ટર કાકાએ કહ્યું છે એની આંખો તપાસો ને ધુઓ, પણ અવાજ નીકળ્યો જ નહીં. 4 કલાકની અણભંગ ચીસો પછી બાળકનો થાકેલો કંઠ વચ્ચે વચ્ચે અટકી પડવા લાગ્યો. એને મારી પાસે ધવરાવવા લાવ્યા. ઓ મારી દીકરી, મારું પહેલું બાળક, મારું ફૂલ. એની આંખો ઉપર સોજા ઉઠીને માંસના લોચા થઈ ગયા હતા. આંખો રહી જ ક્યાં હતી? માંસના એ લોચાઓના કોઈ અતાગ ઊંડાણમાંથી આંસુ ઝરતા હતા. ડાક્ટર કાકાને બોલાવો, આની આંખો જશે, મારું કોઈ માનો. મેં ચીસો પાડી. વરને પણ સ્થિર ગંભીર ભાસી. ડાક્ટર કાકા આવ્યા. પ્રથમ તો એણે દીકરીની આંખો ધોઈ ટીપા નાખી રૂના પોલ બાંધ્યા. પછી એણે વરને બીજા ઓરડામાં લઈ જઈ શું કહ્યું? અરે રે, મારા કાનને સા સારું ઈશ્વરે આટલા બધા સર્વા કર્યા. નવનીત રાય, કાકાએ કહ્યું, આ બે જીવ તમારા રોગના ભોગ બન્યા છે. દીકરીની આંખો ગઈ છે. ફરીથી હવે આને પ્રસવ કરવા ન પડે તો વિશેષ હત્યામાંથી બચશો. તારા અપંગ બનશે, ગાંડી બની જશે. તમારો રોગ તમે ક્યાંથી લઈ આવ્યા છો તે હું જાણું છું. મારા વર થીજી ગયા. જરાવાર ઊભા રહો ડાક્ટર, કહીને એ મેડી પર ગયા. ત્યાંથી આવીને કોણ જાણે કશુંક ડાક્ટરને આપવા લાગ્યા. કૃપા કરીને વાત અહીં જ દફનાવશો ડાક્ટર? એટલું કરગર્યા. ડાક્ટર કાકાનો અવાજ નીકળ્યો, 1000 આપો તો પણ ગૌ મેટ છે મારે. તારા મારી પુત્રી છે, પણ વાત દફનાવવી તો તમારા હાથમાં છે. ફરીવાર તારાના દેહની આ કંબક્તિ કરશો તો હું શેરીએ શેરીએ ચીસ પાડીશ. ડાક્ટર કાકા ગયા. મારી નાની સૂરજને એની દવાથી પીડા સમી છે, પણ આંખના રત્નો ફૂટી ગયા. તે હવે પાછા નથી આવવાના. આ સૂતી મારી સૂરજ. મારું મોં એના હાથ ફેરવીને નિહાળે છે. જાણે એની આંગળીઓને ટેરવે ટેરવે નેત્રો ફૂટ્યા છે. એ સુવાળા ટેરવાના સ્પર્શની ગેબી ભાષામાં મને વાતો સંભળાવે છે. આંખો વિનાની મારી સૂરજ એના ટેરવાને સ્પર્શે મારા ગાલ પર, સ્તનોને પેટ ઉપર ને સંગીત બજાવે છે. તેની તોલે ક્યાં ગવૈયાની રાગીણી, ક્યાં દિલરૂબાના સૂર, ક્યાં કૃષ્ણની બંસરી આવી શકે? મારા થાનેલાની ડીટડી મોંમાં લઈને એ જ્યારે ચૂસતી ત્યારે મને એવું લાગતું કે ઉલટાની એ મારા અંતરમાં કંઈક ઠાલવતી હતી. અને લોકો વાતો કરતા કે બાઈ સાસરિયાના પુણ્ય મોટા, તે મા દીકરી બેઉની રક્ષા થઈ. એણે બચાડા બેઉએ તો પાપ કરતા પાછું વાળી નહીં જોયું હોય, પણ ખોરડાના પુણ્ય આડા ઓથ દેવા આવ્યા. જુઓ ને બાઈ, બીજાએ ઉમેર્યું, જેઠે તરત જ નીમ લીધું કે વહુને છૂટકો ન થાય ત્યાં લગી ચા નહીં પીવું. જેઠાણીએ કુળદેવની આખડી રાખી કે જ્યાં લગી બાળકીને પગે લગાવવા નહીં આવો ત્યાં લગી અડદ નહીં ખાઉં. ગલઢા બુઢાના પુણ્ય, તેમાં આ બધા ઉમેરાણા ને બાપા. તમે ભાગ્યશાળી છે, વહુ કે આવું સાસરિયું પામ્યા. આ બધા બોલ હું સ્તબ્ધ બનીને સાંભળી રહેતી. આજે સવારે જમતા જમતા જેઠે વરને ખુશખબર આપ્યા કે ઘોડો તો વળગાડું છું વિઠ્ઠલ ગાડીવાળાને, રૂપિયા 100માં જીક્યો. ઘોડાની એબો એણે ઓપાએ પારખી નહીં. ઠીક થયું મોટાભાઈ, મારા વર આનંદ પામ્યા. સ્ટેશનના ફેરા કરવાને જ લાયક છે આ હરામી. હમણાં હમણાં બહુ હટતો હતો, પાધરો દોર થઈ જશે. વિઠલો આવે ત્યારે છોડી દેજો, પણ સરક નથી દેવાની. બોલી કરી છે કે સરક તો એણે એની જ લાવવી. ભાડાત ગાડીવાળો વિઠ્ઠલ બપોરે ઘોડાને છોડીને દોરી ગયો. જેઠાણીએ કહ્યું, અપશુકન્યાળ હતો મૂવો, છોકરી આંધળી થઈ, વેપારમાં ખોટ ગઈ, ઘરમાં કોઈ માંદા મટે નહીં. આ ઘોડાના પગલા થયા ત્યારથી જ ઘરમાં જંપ નથી. હું મેડી ઉપર ચાલી ગઈ. આંધળી સુરજને કેડે લઈને બારીમાં ઊભી રહી, ઘોડો દેખાયો ત્યાં સુધી તાકી રહી. મારી આંખો ખડખડી પડી. વિચાર આવ્યો, ઘોડાની માફક માણસને સા સારું નહીં કાઢી નાખતા હોય. ઘોડો તો નસીબદાર થઈ ગયો, પણ આવું નસીબ માનવીને કા નહીં. તે વખતે છાપાનો ફેરિયો રસિકલાલ મોટી ડાફો ભરતો ચાલ્યો આવતો હતો. ઘડીભર તો મને એમ જ થયું કે મને પણ કાઢી નાખી હશે ને, મને દોરી જવા માટે જ રસિક આવ્યો હશે. હાય, છાપું ફેંકીને એ તો ચાલ્યો ગયો. મારી આંખો એના પગની પથ્થર સી પિંડીઓને ચોંટી પડીને ટંગાતી ટંગાતી ક્યાં લગી ચાલી ગઈ.